વાર્તા 208 સ્વામિનારાયણ હરે. વૈશાખ વદ દશમને રોજ બપોરે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. તે કથાની સમાપ્તિ કરી પોતે તથા સંત પોઢી જતા હતા અને 2 કલાક પછી વાડીએ સંત સહિત નાવા પધાર્યા અને પોતે વાડીમાં બાજરી જોઈ ને કૂવા પાસે જાંબુડાના ઝાડ તળે બેસતા હતા અને સંત કાકરવાડીએ નાવા જતા હતા. તે સ્નાન કરીને બાપાશ્રી પાસે નવી વાડી આવ્યા ને પછી સંત હરિજનોએ બાપાશ્રીની ચંદન પુષ્પ વડે પૂજા કરી અને બાપાશ્રી નાના પ્રકારના ફળ ફૂલની પ્રસાદી સંત હરિજનને આપતા હતા. પછી બોલ્યા જે આ પ્રસાદી ને આ દર્શન અને આ જોગ બહુ દુર્લભ છે ને શ્રીજી મહારાજ ને મોટા તો જેવા ધામમાં છે તેવા ને તેવા જ દિવ્ય છે અને આ મનુષ્યભાવ તો પોતાના સંકલ્પે કરીને દેખાડે છે. માટે જે જોઈએ તે પ્રત્યક્ષ મહારાજ અને મોટા મળ્યા છે. આ પ્રાપ્તિ મોટી છે, અતિશય મોટી છે અને કયા સ્થાનમાં બેઠા છીએ ને કોનો જોગ થયો છે તો અનાદિમુક્ત સાક્ષાત મળ્યા છે. એટલી વાત કરીને જાંબુના ખુવા ભરી ભરીને સંત હરિજનોને આપતા હતા. એવી રીતે જાંબુ ફળ જમાડીને મંદિરમાં આવતા હતા. પછી શ્રી ઠાકોરજીના દર્શન કરીને વચનામૃતની કથા વંચાતી. તે પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત વંચાતું હતું. તેમાં જીવની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે જીવ છે તે વસ્તુગતે ચોખ્ખો કંચન જેવો છે પણ સંગદોષે કરી નવરાઈ ગયો છે પણ મૂળ ચોખ્ખો છે તો જ મૂર્તિમાં ચોંટાય છે. પછી કરાંચીવાળા લાલુભાઈએ પૂછ્યું જે લોયાના 7મા વચનામૃતમાં કહ્યું છે કે ઇન્દ્રિયો અંતકરણ ને અનુભવ ત્રણેય પહોંચે નહીં તેને તો જન્મ મૃત્યુ થાય તે તો ઠીક પણ ચૈતન્ય પ્રકૃતિને પામ્યો જે કૈવલ્યાર્થી તેને જન્મ મૃત્યુ કેમ છે? કારણ કે ચૈતન્ય પ્રકૃતિ જે અક્ષર બ્રહ્મ તેમાં લીન થયો જે કૈવલ્યાર્થી તે તો નદી સમુદ્રવત બ્રહ્મમાં ભળી ગયો તે કેમ સૃજાય? ત્યારે બાપાશ્રી બોલ્યા જે કૈવલ્યાર્થી જળમાં પાષાણવત તથા વૃક્ષે ખગવત લીન થાય છે પણ સમુદ્રમાં નદીવત લીન થતો નથી. તે જ્યારે શ્રીજી મહારાજ કૃપા કરીને જીવોનો મોક્ષ કરવા પૃથ્વી ઉપર પધારે છે ત્યારે તે કૈવલ્યાર્થી ઉપર દયા કરીને તેઓને પણ સૃષ્ટિવેળા સૃજે છે. કેમ જે વિષયમાં લુપ્ત જીવો ઉપર દયા કરે છે તો કોઈ પણ સાધને કરીને બ્રહ્મ સુધી પહોંચ્યો હોય તેના ઉપર દયા કરે એમાં શું? એ તો કરે જ. માટે શ્રીજી મહારાજ એને સૃષ્ટિમાં લાવીને પોતાની સાકારપણાની ઉપાસના કરાવીને મોક્ષ કરે છે. પછી બીજી વાત કરી જે એક સમયે વડોદરામાં શ્રીજી મહારાજને અને ગોસાઈજીવાળાને સંવાદ થયો. તેમાં શ્રીજી મહારાજના ભણેલા સૌ સાધુ અને ગોસાઈજીના સૌ શાસ્ત્રીઓ તેમને સામસામો સંવાદ કરવો અને તેમાં જે હારે તેને મુસલમાન કરવા એવો ઠરાવ કર્યો. પછી નિત્યસભા થાય ને પ્રશ્ન ઉત્તર ને સંવાદ થાય તેમાં ગોસાઈજીવાળાની જીત થાય અને મહારાજના સંત હારે તો પણ સંત કહે જે કાલે ગોસાઈજીવાળાને જીતી લઈશું. પણ સંત તો નિત્ય હારતા જાય અને મહારાજ શ્રી ગોપાળાનંદ સ્વામીને સંભાળે ને કહે જે અહો અમારું રત્ન આવ્યું નહીં. એમ કરતા એક દિવસ બાકી રહ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામી આવ્યા. એમને જોઈને મહારાજ બહુ રાજી થયા ને કહ્યું જે અમારું રત્ન આવ્યું હવે અમારી જીત થશે. પછી બીજે દિવસે સભા થઈ અને શ્રી ગોપાળાનંદ સ્વામી સભામાં આવીને બેઠા ત્યારે શાસ્ત્રીઓએ તથા બીજા સર્વે સ્વામીશ્રીને તેજોમય ને ચારેકોરે અનંત દેવો ને અવતારો સ્તુતિ કરતા તથા અનંત નાના પ્રકારના ઐશ્વર્ય સહિત દેખ્યા. એટલે શાસ્ત્રીઓ તો સ્વામીશ્રીનું આવું આશ્ચર્યકારક ઐશ્વર્ય જોઈને દબાઈ ગયા ને કહેવા લાગ્યા જે અમે હાર્યા ને તમે જીત્યા એમ કહીને વંદના કરવા લાગ્યા અને મહારાજની જીત થઈ. પછી શ્રીજી મહારાજ કહે જે સંતો તો હારીને અમને મુસલમાન કરાવનારા હતા પણ આ ગોપાળાનંદ સ્વામી આવીને અમારી જય કરાવી. આમાં સમજવાનું એ છે કે હજારો સાધનિક સંત હોય તે એક અનાદિમુક્તની તુલ્ય ન થાય એવી અનાદિમુક્તની અલૌકિક સામર્થિ છે. ઇતિ બાપાશ્રીની વાતો ભાગ 1, વાર્તા 208મી જે તે થઈ.